તારીખ 10/2/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 12.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક પાનું 14 ગોમટ સાર ગાથા છે, એની ઉપર 3 મિનિટ વિષય ચાલે છે. આ ગ્રંથની રચના પ્રમાણિકપણે કરવામાં આવી છે, તેથી તે સ્વાધ્યાય કરવા યોગ્ય છે. કોઈ પણ જીવનો અહિત ન થાય, ગુરુ ન થાય, અને આ શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા એનું હિત થાય, ભલું થાય, એવો હેતુ સર્વત્ર જાળવવામાં આવ્યો છે. તેમ છતાં પોતે ને પોતે તર્ક કર્યો છે કે કદાચ શ્રદ્ધાળુ હોય જૈન ધર્મના, છતાં જીનાજ્ઞા માનવાથી જીવનું બુરું ન થાય એવા કોઈ સૂક્ષ્મ અર્થમાં કોઈ ને કોઈ અર્થ અન્યથા પ્રમાણમાં લાવે તો પણ તેનો વિશેષ દોષ નથી. પ્રયોજનભૂત તત્વમાં તો ભૂલ થવાની કોઈ સંભાવના નથી, પણ એવો કોઈ જાણવાનો વિષય હોય અને એ બહુ સૂક્ષ્મ હોય, કર્ણાનુયોગ વગેરેનો, તો એમાં કદાચ ભૂલ હોય તો પણ દોષ નથી. એનું સ્પષ્ટીકરણ હજી આગળ કરશે, શાસ્ત્રનો વિષય ચારે અનુયોગનો લેશે, એમાં દોષ કલ્પનાનું નિરાકરણ કરીને વિસ્તારથી એ વાત આગળ મને કરવાના છે. એના આધારની વાત કરે છે કે એવી જે પોતે અપવાદરૂપ વાત કરી એવી વાત શ્રી ગોમટસારમાં પણ કહી છે કે સમાયથી જીવો વિઠ્ઠમ પવયણમ તું સદહદી સદહદી અસંભાવમ આજ માણો ગુરુની યોગા. જીવકાંડની 27મી ગાથા છે. જીવકાંડ અને કર્મકાંડ એવા બે વિભાગ છે ગોમટસારના. એનો અર્થ કરે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ ઉપદેશિત સત્ય પ્રવચનને શ્રદ્ધાન કરે છે, તથા અજાણમાન ગુરુના યોગથી અસત્યને પણ શ્રદ્ધાન કરે છે. પોતે અજાણ્યો હોય અને કોઈ વાત એવી રીતે કોઈ સૂક્ષ્મ વિષય ગુરુ કહે અને પોતે ન સમજાય અને કદાચ એમાં ફેર હોય તો પણ એના શ્રદ્ધાનનો એને દોષ નથી. દોરડીને સાપ માનવામાં કાંઈ સમ્યક જ્ઞાનનો દોષ નથી. વળી મને પણ વિશેષ જ્ઞાન નથી. હવે પોતાની વાત કરે છે કે હું ગ્રંથ રચના કરું છું એટલે હું બહુ મોટો જ્ઞાની થઈ ગયો છું એમ નથી કહેતા. બીજા માણસ તો એટલા ઉઘાડ વાળા હતા, છતાં એવું કહે છે. અને થોડો ઉઘાડ હોય કે મને બધી ખબર પડે છે, મેં બધું જાણ્યું છે, મેં બધું સાંભળ્યું છે, ઘણો વિચાર કર્યો છે, પછી તમને કહું છું એમ કે એમ નથી કહેતા. કેવી વિનમ્રતા છે. વળી મને પણ વિશેષ જ્ઞાન નથી, તથા જીન આજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય છે. જાણે અજાણે પણ જીનાજ્ઞા ભંગ થાય એથી હું ઘણો ભયવાન છું. એવો અપરાધ કરવાનો મારો અભિપ્રાય બિલકુલ નથી એમ કહે છે. શું? કેમ કે એવો અપરાધ કરવાથી મોટો દોષ થાય છે એ મને ખ્યાલમાં છે. પરંતુ એ જ વિચારના બળથી આ ગ્રંથ રચવાનું સાહસ કરું છું. એવા જ વિચારના બળથી શું કે મને જીનાજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય છે. વળી હું કોઈ મહાજ્ઞાની છું એવા અભિમાનપૂર્વક પણ નહીં. જેવી મારી અલ્પમતિ છે મારું પણ ભલું ઈચ્છું છું, બીજા જીવોનું પણ ભલું ઈચ્છું છું. સેવા વિચારના બળથી આ ગ્રંથ રચવાનો સાહસ કરું છું. તેથી આ ગ્રંથમાં જીવું પૂર્વ ગ્રંથોમાં વર્ણન છે તેવું જ કરીશ. આગળના આચાર્યોના ગ્રંથોમાં જેવી વાતો છે એ જ વાતો કરવાનો છું. એમની ભાષા વિદવત્તાપૂર્ણ હોય, સંસ્કૃત માગતી હોય, કોઈને ન સમજાય એટલે હું ચાલતી ભાષામાં તે જ વાતનું નિરૂપણ કરીશ. અથવા કોઈ ઠેકાણે પૂર્વ ગ્રંથોમાં સામાન્ય ગૂઢ વર્ણન છે તેનો વિશેષ ભાવ પ્રગટ કરી અહીં વર્ણન કરીશ. આ એક વિશેષતા હોય છે જ્ઞાનીઓની કે આચાર મહાન આચાર્યોના કથનોમાં ગૂઢ વર્ણન હોય છે. સામાન્ય શબ્દની અંદર ઘણી ગૂઢ વાત કહેલી હોય છે, એનો ભાવ ભાસે છે જ્ઞાની પુરુષને, અને એ ભાવ ભાષણ થતા એ વાતને વિશેષ સ્પષ્ટ ખુલ્લી કરીને એ બીજા જીવો સામે મૂકે છે. જેમ કે ગુરુદેવે પ્રવચનો કર્યા તો આજે સમયસારમાંથી એવો મર્મ અને એવું સ્પષ્ટીકરણ કાઢનાર છેલ્લા હજારો વર્ષમાં કોઈ નહીં થયેલું. 2000 વર્ષથી તો આ સંપ્રદાયમાં ગ્રંથ પડેલો છે, આવું સ્પષ્ટીકરણ કોઈએ કર્યું નથી. ઐતિહાસિક બનાવતો જે દિગંબર આચાર્યોના ગ્રંથો ઉપર ગુરુદેવશ્રીના પ્રવચનો થયા છે એ એક ઐતિહાસિક વિષય છે, અને તેથી એ પ્રવચનો ટેપ ઉપરથી લખાશે એ ગુરુદેવને ખબર પડી ત્યારે પોતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પ્રવચન રત્નાકર શરૂ કર્યું ને એ પહેલા ગુરુદેવને એ વાત રૂબરૂ જઈને કરેલી હતી. બધું નિર્ણય લેવાઈ ગયા પછી બહુ પ્રસન્ન થયા પોતે, અને બધા જ જેટલા ટેપ ઉપર છે એ બધા ગ્રંથોમાં લેવાનો એમાં નિર્ણય થયો છે. આમ તો ખાલી સમયસારના તો થયા પણ બધાના લેવાનો નિર્ણય થયો છે, ને એ અભિપ્રાયથી એ ટ્રસ્ટ શરૂ કરવામાં આવેલું છે. અંદરથી આવ્યું છે, આત્મામાંથી આવ્યું છે, અનુભવમાંથી, અનુભૂતિમાંથી, અનુભૂતિ સંપન્ન મહાન આચાર્યોના વચનોનો ભાવ ભાસે છે, અને એ ભાવ ભાસતા પોતે એનું સ્પષ્ટીકરણ આપી શકે છે. જરૂર એમને ભણવાની નથી, ભણાવવાની એમને કોઈને પણ જરૂર નથી હોતી. સ્વરૂપના અભેદ જ્ઞાનમાં એ બધા ભેદ પ્રભેદોનું જ્ઞાન સમાય છે એમ છે. પછી જેને ઉઘાડ હોય તે વ્યક્ત કરે, ઉઘાડ ન હોય તો એને એ જ્ઞાનની લબ્ધિ છે એમ સમજવા યોગ્ય છે. હા, અમે મૂળ દિગંબર છીએ, અમે ઘણી વાર એનો સ્વાધ્યાય કર્યો છે માટે ઘણું જાણીએ છીએ એ વાત અહીંયા લાગુ પડતી નથી. એવી વાત છે. ગુરુદેવે તો ઘણું પોતે અંતર મંથન કરીને બહાર મૂક્યું છે, આપણને તો બધું તૈયાર મળી ગયું. આટલું મંથન કરવાની આપણને પરિશ્રમ નથી પડ્યો, પણ યોગ્યતા વિશેષને કારણે ગુરુદેવ જે કહે તે વાત પોતાને સંમત થઈ જાય છે આત્મામાં. એ યોગ્યતા હતી કે એમને વિશેષ વિચાર કર્યા વિના એ વાત પ્રમાણ છે એમ પોતાને માન્ય થઈ જતી હતી વિશેષે કરીને. એ એમની યોગ્યતા વિશેષ. તેનો વિશેષ ભાવ પ્રગટ કરી અહીં વર્ણન કરીશ. એ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખીશ, બે કાળજીથી નહીં લખું, મારો ઉપયોગ બરાબર એમાં કામ કરશે. એ ઉપયોગ એવો એમને લાગેલો કે આ ગ્રંથ રચના કરતા એમના માતુશ્રીએ જોયું કે આની હમણાં કોઈ ધાર્મિક કાર્યમાં ઘણી લગન છે, લાવતો ખરું કે એને કેટલોક ઉપયોગ લાગ્યો છે. રસોઈમાં મીઠું જ ન નાખે. 6 મહિના ખબર પડી એમને ગ્રંથ પૂરો થયો ત્યારે, આ રસોઈ મોડી કેમ છે? તો દીકરા એ કહે, 6 મહિનાથી હું મીઠું નથી નાખતી, આજે તને ખબર પડી કે શું? 6 મહિનાથી હું જોઉં છું કે જો આની એકાગ્રતા ક્યાં સુધી છે ગ્રંથ રચનામાં. 6 મહિનાથી મેં મીઠું નથી નાખ્યું, તને ખબર જ નથી કે? તો ના, મારો ખ્યાલ નથી ગયો. કે ગ્રંથ રચના કરે છે તો પણ ખાવામાં ધ્યાન નથી, તો એની આત્માની સ્થિતિમાં તો એ કેટલા લાગતા હશે. આ તો જે ઉપયોગ એટલો બહાર જાય છે, એવી એકાગ્રતા અને લગ્નથી એમણે આ કામ કર્યું છે. શું કહે છે? હા, એવું છે. એ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખીશ, તેમ છતાં કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું અન્યથા વર્ણન થઈ જાય તો વિશેષ બુદ્ધિમાન હોય તેઓ તેને બરાબર કરી શુદ્ધ કરે. શું કે છે? કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું અન્યથા વર્ણન થઈ જાય, શું મારા કરતા કોઈ પણ વિશેષજ્ઞ હોઈ શકે છે? હું એમ નથી માનતો કે મારા કરતા કોઈ વધારે વિશેષજ્ઞ હોય જ નહીં એમ. અને ગુરુદેવે તો ઘણું સ્પષ્ટીકરણ કર્યું છે, શું? તો એવું સૂક્ષ્મ અર્થનું અન્યથા વર્ણન થઈ જાય, સહેજ ફેર લાગે, તો વિશેષ બુદ્ધિમાન અનુભવી હોય એને બરાબર શુદ્ધ કરે, એવી મારી પ્રાર્થના છે. ન ઠીક, એવી હું પ્રાર્થના કરું છું. શું? મારી નમ્રતાથી એવી હું વિનંતી કરું છું કે આવી કાંઈ ભૂલ હોય તો તમે જરૂર સુધારો, એમાં હું જરા પણ ખોટું લગાડીશ નહીં. આ સરળતા અને નમ્રતા કેવી એક સાથે રહે છે, નમ્રતા પણ છે અને સરળતા પણ છે. જેને ઉઘાડનો અહમ થાય એને તો પોતાની વાતમાં કોઈ સુધારો કરે એને ફાવે નહીં. ભાઈ, મેં બરાબર જ લખ્યું હતું, સમજીને જ લખું ને, બરાબર જ લખું છું, મારામાં તો કાંઈ ફેર પડે જ નહીં એમ નથી. મારા કરતા પણ વિશેષજ્ઞ હોઈ શકે છે. આ તો ઉઘાડનો વિષય છે, બાહ્ય ઉઘાડનો વિષય છે, અને અપૂર્ણ જ્ઞાન હોય છે. બધા છદ્મસ્થને અપૂર્ણ જ્ઞાન હોય છે, પૂર્ણ જ્ઞાન હોય તો કેવડી હોય. માટે એવો કોઈ સુધારો કરે તો તેને તે ઉપકારી જાણે છે. શું? એને ઉપકારી જાણે છે અને એવું કરવાની સામેથી પ્રાર્થના કરે છે. અણગમો તો નહીં પણ સામેથી પ્રાર્થના કરે છે. એવું આ સદગુણને સમજવા જેવો વિષય છે. કેવા કેવા ગુણ હોય છે જ્ઞાનીઓમાં. શું? હા હા, એ તો મહાચાર્ય છે, કુનકુંદાચાર્ય તો. પણ છતાંય ક્યાંક ચૂક થાય, સંભવ છે, એનો છળ ન ગ્રહણ કરો. મારો જે કહેવાનો હેતુ ને અભિપ્રાય છે એને ઓળખશો તો અવશ્ય તમારું કલ્યાણ થશે. એનું કારણ છે કે આખરમાં તો પોતાને ખ્યાલ છે કે મારું જ્ઞાન અનંતમાં ભાગે છે. કેટલું? હું શાસ્ત્ર રચના કરું છું પણ કેવળ જ્ઞાનથી, અથવા મારા આત્મામાં જે જ્ઞાન ભર્યું છે એનાથી ઉઘાડમાં અનંતમાં ભાગે બહાર છે. મેળવણી તો છે કે નહીં? અનંત જ્ઞાન ભર્યું છે એનાથી વ્યક્ત થયું છે એ તો અનંતમાં ભાગે બહાર આવે છે, ઘણું અંદર રહી જાય છે. શું જેટલું જ્ઞાનમાં આવે તેટલું વિચારમાં ન આવે. શું સમ્યક જ્ઞાની ને છદમસ્થ ને કેવળ જ્ઞાની કરતા તો જ્ઞાનમાં અધૂરું આવે, પણ જેટલું અધૂરું આવે એટલું વિચાર જ્ઞાનમાં વિકલ્પ જ્ઞાનમાં ન આવે, અને વિકલ્પમાં આવે એટલું વાણીમાં ન આવે, અને વાણીમાં આવે એટલું લખાણમાં ન આવે. એટલે જે ગ્રંથ રચના છે એમાં તો અલ્પત્વ રહેવાનું છે, એ તો ચોથું સ્ટેજ છે સીધું તે, એટલે એમાં એ ફેરતો પડે છે, ખ્યાલ છે પોતાને. હા, અન્યથા પણ છે એ પણ બનવાનું છે, જે વિષયમાં અજાણ પણ હોય ત્યાં પણ એવું થવાની સંભાવના ખરી. હા, પણ પ્રયોજનભૂત વિષયમાં નહીં, અનુભવના વિષયમાં એ જાણવાના વિષયમાં આવે છે. એ પ્રમાણે આ શાસ્ત્ર રચવાનો નિશ્ચય કર્યો, એ પ્રમાણે આ શાસ્ત્ર રચવાનો આટલી આટલી ભૂમિકા બાંધીને નિશ્ચય કરેલો છે એમ કે છે. શું એમને તુક્કો આવ્યો છે ને લખવા બેસી ગયા છીએ એમ છે નહી. હવે કેવા શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે તથા તે શાસ્ત્રના વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ તે અહીં કહું છું. ઠીક, સાથે સાથે જ્યારે પોતે શાસ્ત્ર રચના કરે છે અને એ વિષયની ચર્ચા ઉપાડે છે ત્યારે કયા શાસ્ત્ર મુમુક્ષુએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે, કયા શાસ્ત્ર સ્વાધ્યાય કરવા યોગ્ય નથી એ વાત પણ હું કહીશ, એ શાસ્ત્રના વક્તા કેવા હોય એ વાત પણ હું કહીશ, એ શાસ્ત્રના શ્રોતા કેવા હોય એ વાત પણ હું કહીશ. કેમ કે એ બંને જવાબદારી વાળું કામ છે. વક્તાનું કાર્ય વિશેષ જવાબદારી વાળું છે, પણ શ્રોતાનું કાર્ય બિલકુલ બિન જવાબદારી વાળું છે એમ નથી, એ પણ જવાબદારી વાળું છે. એ કહેશે આની અંદર યથાર્થતા જેમ છે એમ કેમ છે. શું જે શાસ્ત્ર મોક્ષ માર્ગ નો પ્રકાશ કરે, શું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને પ્રાપ્ત કરાય એવી વાત જેમાં કહેવાનો વિષય હોય, શું સીધું કે આડકતરું, પણ આત્માના હિતરૂપ જે મોક્ષ માર્ગ છે એવા મોક્ષ માર્ગનો એટલે મોક્ષના ઈલાજનો પૂર્ણતાના ઈલાજનો પ્રકાશ કરે. શું કે છે, મોક્ષ એટલે પૂર્ણતા, પરિપૂર્ણતા, એ પૂર્ણતાનો માર્ગ એટલે ઉપાય, એ પૂર્ણતાના ઉપાયનો પ્રકાશ કરે એટલે ખુલ્લું કરે, તે જ શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે. શું જે શાસ્ત્રમાં મોક્ષ માર્ગની વાત ન હોય એ શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય નથી, અથવા એનાથી વિપરીત હોય, એનાથી અન્યથા હોય તો એ વાત પણ વાંચવા સાંભળવા યોગ્ય એ શાસ્ત્ર નથી. આમ છે ને, મોક્ષ માર્ગની વાત હોય એને શાસ્ત્ર ગણવું, બીજાને શાસ્ત્ર ગણવું નહીં. મોક્ષ માર્ગ જીનવાણી માં આવ્યો છે અને અનુભવી પુરુષો એ મોક્ષ માર્ગ ને શાસ્ત્રારૂઢ કર્યો, તો જેને એ માર્ગ અંગીકાર કરવો છે એને પૂજનીય કેમ ન હોય, અને પૂજનીય ન હોય તો એ અંગીકાર કેવી રીતે કરે, એનો સ્વીકાર કેવી રીતે કરે. એ જીનવાણી છે એટલે પૂજનીય છે, એટલે એનું કારણ તો અધ્યાત્મ કારણ દીધું છે રાજમલજીએ, કે સર્વજ્ઞ અનુસારીણી વાણી છે. જીનવાણી કેવી છે? સર્વજ્ઞ અનુસારીણી વાણી છે. સર્વજ્ઞ એ કહ્યું એનું અનુસરણ ચાલ્યું આવે છે પરંપરામાં ગણધર આચાર્યો સંતો. અને કહેનાર ગુરુદેવ માંથી નિમિત્ત માંથી ઉપાદાન કાઢ્યું કે કહેનાર જે અનુભવી પુરુષ છે એ પોતાના સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને અનુસરીને એ વાણી કહે છે. માટે નિજ સર્વજ્ઞ સ્વભાવ અનુસારીની વાણી છે. માટે એ વાણી પણ વ્યવહારે પૂજ્ય છે. બીજા કળશમાંથી કાઢ્યું સમયસર કળશ ટીકા. જે શાસ્ત્ર મોક્ષ માર્ગ નો પ્રકાશ કરે તે જ શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે. કારણ કે સંસારમાં જીવ નાના પ્રકારના દુઃખોથી પીડિત છે. સંસારી જીવો બધા અનેક પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિના દુઃખોથી પીડાઈ રહ્યા છે. જો શાસ્ત્રરૂપી દીપક વડે તે મોક્ષ માર્ગને પામે, એ તો દીવો છે, માર્ગ અંદરમાં છે, દેખાડ નહીં, એ તો દીવો છે બહારમાં. શાસ્ત્રરૂપી દીવા વડે તે મોક્ષ માર્ગને તે પામે, માર્ગને જોવે, તો તે મોક્ષ માર્ગમાં પોતે ગમન કરે, એ દુઃખોથી મુક્ત થાય. મોક્ષ માર્ગમાં ગમન કરીને દુઃખથી મુક્ત થાય. સંસારના તમામ પ્રકારના દુઃખથી મુક્ત થવા માટે નિષ્કારણ કરુણાશીલ એવા આચાર્યોએ અને જ્ઞાનીઓએ શાસ્ત્ર રચના કરી છે. હવે મોક્ષ માર્ગ તો એક વિતરાગ ભાવ છે. શું મોક્ષ માર્ગ? શું છે એ? વિતરાગ ભાવ છે. એ કોઈ વાડો કે સંપ્રદાય નથી, કે એ કોઈની અમુક માણસોની વ્યક્તિગત માલિકીની ચીજ નથી. મોક્ષ માર્ગ તો એક વિતરાગ ભાવ છે. માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રાગ દ્વેષ મોહ ભાવોનો નિષેધ કરી વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા ને સાંભળવા યોગ્ય છે. આ પરિભાષા બાંધી. કયા શાસ્ત્રો વાંચવા ને સાંભળવા? એટલે સ્વાધ્યાય કરવો, કે જેમાં વિતરાગ ભાવનું પ્રતિપાદન કર્યું હોય અને રાગ દ્વેષ મોહ ભાવોનો નિષેધ કર્યો હોય, અથવા કેવી રીતે વિતરાગ ભાવ પ્રગટ થાય અને કેવી રીતે રાગ દ્વેષ મોહનો ક્ષય થાય, અભાવ થાય, એવી જેમાં વાત કરી હોય એવા જ શાસ્ત્રો વાંચવા ને સાંભળવા યોગ્ય છે. બસ આ દ્રષ્ટિકોણથી શાસ્ત્રને જોઈ લેવું કે આવી વાત છે આની અંદર, તો આ શાસ્ત્ર સ્વાધ્યાય કરવા યોગ્ય છે, નહીંતર આ શાસ્ત્ર આપણા માટે કામનું નથી. જ્યાં બધું આવી ગયું. પણ જે શાસ્ત્રોમાં શૃંગાર ભોગ અને કુતૂહલ આદિ પોષી શૃંગારનું પોષણ કર્યું હોય, કોઈ ભોગને પોષણ કર્યું હોય, પ્રશંસા કરી હોય, અને કુતૂહલ એટલે બાહ્ય વૃત્તિ, કુતૂહલ એટલે પર રુચિ, શૃંગારમાં પણ પર રુચિ છે, ભોગોભોગમાં પણ પરની રુચિ છે, અને કુતૂહલમાં પણ પરની રુચિ છે. પર રુચિ સામાન્ય છે ત્રણેયમાં. શું ભગવાનને અમી ક્યાં જરે? ભગવાન તો ચૈતન્ય પિંડ છે. ભગવાન શું છે? ભગવાન તો ચૈતન્ય સ્વરૂપી છે અને જગતના સર્વ રજગણોથી ભિન્ન છે. અતિશય સર્વ અતિશય એમનામાં સમાય છે. સર્વ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ એ બધું ભગવાનના કેવળ જ્ઞાન આગળ કાંઈ વિસાતમાં નથી. એવા પરમ પવિત્ર પૂર્ણ પવિત્ર દશાને પામેલાને જો
સર્વ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ ના યોગ ન હોય તો પછી કોને હોય? મેલા માણસો ને હોય, હે? મેલા જીવો ને હોય? એ તો પવિત્રતાથી પ્રગટ થાય છે, પણ એ બધો કચરો છે, એ કઈ માલ નથી. વિતરાગતા એ માલ છે. અમે જરે એમાં આત્માને સુખ થાય નહીં, એમની વાણી અંગીકાર કરે તો આત્માને સુખ થાય. હે, હા, એ ચમત્કારમાં કઈ, એ તો બધો કચરો છે. શું ચમત્કાર છે? એ બધો ઉકરડો છે. ભગવાન એની હામે જોતા નથી. બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ આવી પડી છે શાસ્ત્રમાં, તો ક્યાં સુધી વાત આવે છે કે એક શુદ્ધોપયોગ છે એ જે પ્રગટ કરે, એ સ્વાનુભૂતિ સંપન્ન જે ધર્માત્મા હોય, રિદ્ધિ સિદ્ધિ તો એના પગમાં આળોટે છે. શું? એની સામે જુએ નહીં. કૃપાળુ દેવે તો એક જગ્યાએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે છે એવું કઈક છે, પણ અત્યાર સુધી અમે એનું સ્મરણ પણ કર્યું નથી. આ વાત તમે કાઢી ત્યારે વાત સ્મરણમાં આવે છે કે એવું કઈક છે એમ કરીને સ્વીકાર કર્યો છે, પણ સ્વપ્ને પણ એનો ઉપયોગ કરવાનું અમે વિચાર્યું નથી. આમ વાત છે. ચમત્કારમાં બાહ્ય દ્રષ્ટિ જીવો લલચાય છે, લોભાય છે, આકર્ષિત થાય છે, જ્ઞાને એની સામું જોતા નથી. અને જેને આત્મલાભ ને આત્મશાંતિ ની પ્રાપ્તિ કરવી છે એનો વિચાર સુદ્ધા કરતા નથી. એટલે સૌભાગભાઈએ ક્યારેક એવો પ્રશ્ન કર્યો છે, તો પોતે સામે પ્રશ્ન કર્યો છે કે આત્માર્થીને એવો વિકલ્પ કેમ આવે? તમે ક્યારેક ક્યારેક એવી વાત પૂછો છો તેનું શું કારણ છે? એમ સામે પ્રશ્ન કર્યો છે. આત્માર્થીને એ વાત સ્મરણ પણ કરવા યોગ્ય નથી. કાગવીઠ સમજાનત હે સમ્યક દ્રષ્ટિ લોભ. બનારસી દાસે બહુ વૈરાગ હતો. બનારસી દાસ નો તો વૈરાગ ઘણો હતો. શું? શું કે છે? પણ જે શાસ્ત્રોમાં શૃંગાર ભોગ કુતુહલ આદિ પોષી રાગભાવનું પોષણ કર્યું હોય અને હિંસા યુદ્ધ આદિક પોષી દ્વેષભાવનું પોષણ કર્યું હોય, હિંસાના લખાણો કથાઓ, દ્વેષની કથાઓ એવા ભાવનું નિરૂપણ કર્યું હોય, અથવા અતત્વ શ્રદ્ધાન પોષી મોહભાવનું દર્શન મોહનું પ્રયોજન પ્રગટ કર્યું હોય, ઊંધી શ્રદ્ધાના રવાડે ચડાવવાની વાત હોય. શું? રાગ દ્વેષ અને મોહ દર્શન મોહ. અતત્વ શ્રદ્ધાન એટલે એક તત્વ ને બીજું તત્વ કે પુણ્યથી ભલું મનાવે, પુણ્યથી ધર્મ મનાવે, તો એ સત્શાસ્ત્ર નથી. એવું મોહભાવનું દર્શન મોહનું મિથ્યા શ્રદ્ધાનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી, એને શાસ્ત્ર માનવું નહીં. ભલે ગ્રંથ ગમે તેને કર્યો હોય પણ એ શાસ્ત્ર નથી. પણ શસ્ત્ર છે, શાસ્ત્ર તો નથી પણ શસ્ત્ર છે. કૃપાળુ દેવે આનો ઉપયોગ કર્યો છે. શાસ્ત્ર નથી પણ એ શસ્ત્ર છે. શસ્ત્ર જેમ પ્રાણઘાત કરે છે એમાં વિપરીત સિદ્ધાંતો છે. એ જીવના જ્ઞાન અને શાંતિના પ્રાણનો ઘાત કરે છે. કારણ જે રાગ દ્વેષ મોહ ભાવ વડે જીવ અનાદિથી દુખી થયો. કારણ કે જે રાગ દ્વેષ મોહ ભાવ વડે જીવ અનાદિથી દુખી થતો આવ્યો છે તેની વાસના તો જીવને વગર શીખવાડે પણ પડી છે, હતી જ. એ તો સંજ્ઞા ચાર સંજ્ઞા લઈને આવ્યો છે. શિક્ષણ એ તો વગર શીખવાડે હતી, અને વળી આ શાસ્ત્રો વડે તેનું જ પોષણ કર્યું, એવું જ વાંચન કરીને વિચાર કરીને એ જ ભાવોને રાગ દ્વેષ મોહને પોષ્યા. ત્યાં ભલું થવાની તેમણે શું શિક્ષા આપી, એ શાસ્ત્રના રચયિતાઓએ આત્મહિતની શું વાત કરી, એ તો અહિતની વાત કરી છે, હિતની વાત કરી નથી. માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો, માત્ર જીવના સ્વભાવનો ઘાત કર્યો છે. એ તો શું માત્ર જીવના સ્વભાવનો ઘાત જ કર્યો, એટલા માટે આવે વાંચે બધું કરે, પણ ઓલું એમાં પણ ઘણું સારું છે એ બધું અંદર પડેલું અભિપ્રાયમાં. પછી પહેલી વખત ગયો ત્યારે એમના ઘરે જવાનું છે, એટલે પુસ્તક કાઢીને રજનીશનું આપ્યું. કેવું સરસ પુસ્તક છે, પ્રશંસા કરી, બહુ સારું પુસ્તક છે, મેં વાંચ્યું છે, બહુ સરસ વાત કરે છે, જો તમે જરાક જોવો જોઈએ. અને ફેરવી અને દસેક મિનિટમાં એક વાત કાઢીને દીધી એમને, જુઓ આ વાંચતા વિપરીતતાનું પોષણ થાય કે ન થાય. એમ કે તમે આખા પુસ્તકમાંથી 10 મિનિટમાં આ વાત કાઢી કેવી રીતે? શું પુસ્તક તો મોટું આવડું હતું, 300 પાના આસપાસનું પુસ્તક હતું, બહુ સારું છે, વખાણ કરવા મીંડા જુઓ, એટલે થોડાક પાના ફેરવ્યા, પાના ફેરવીને એક વાત કાઢીને દીધી. શું પાછો જોઈ કીધું, બોલો કેમ છે? આમાં આત્માનું હિત થાય કે અહિત થાય? મારું તો ધ્યાન જ ગયું નથી આખું પુસ્તક વાંચ્યું તો, એટલે હું તો 10 મિનિટમાં કાઢીને દીધું. શું આ બધું આપણા કામનું નથી, આવા પુસ્તકો વાંચવાની, આવા પુસ્તકો સાંભળવાની. ઠીક, એવું માણસને રવાડે ચડી જાય છે. શું વિટાળીને મૂકે તો બધા બુદ્ધિવાળા માણસો એ વિટાળીને મૂકી દે અંદર, સામાન્ય બુદ્ધિને ખબર પડે નહીં કે આમાં ક્યારે કયું લાકડું અંદરમાં ઘૂસી જશે, એને ખબર પડે નહીં. એટલે કૃપાળુદેવના જમાનામાં તો વાત જ એવી હતી કે મુમુક્ષુ આજ્ઞા લઈને વાંચે, આ શાસ્ત્ર જૈન શાસ્ત્ર હોય, જૈનાચાર્યના રચિતા તો હોય તો આજ્ઞા લે, કેમ કે મારી યોગ્યતા એની વાંચવાની છે કે નહીં એ મને ખબર નથી, એ આપને ખબર છે, આપની આજ્ઞા હોય તો વાંચું, આપની આજ્ઞા હોય તો વાંચું, એવી વાત છે. તો પછી જેની અંદર રાગદ્વેષ મોહનું પોષણ કર્યું હોય એ વાંચવા સાંભળવાનો તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અહીં વાંચવા સાંભળવા પ્રમાણે જોડવા, શીખવા, શીખવાડવા, લખવા અને લખાવવા, ઠીક, પોતે તો સમર્થન છે ને, બધા બોલ લઈ લીધા ભંગ ભેદમાં. વાંચવા સાંભળીએ નહીં, પણ હવે કોકને એમ કે તમે વાંચજો તો વંચાવા તો ખરા કે નહીં, અમે એને લખાવી, અમે વાંચશું નહીં પણ હવે એને લખાવ, એની કોપી કરાવીએ તો હું વાંધો, ઠીક, બધા બોલ લઈ લીધા. વાંચવા સાંભળવા પ્રમાણે એ ફાટી ગયા હોય તો એને જોડવા નહીં, એને શીખવા નહીં, એને કોઈ શીખડાવવા નહીં, એને લખવા નહીં, છપાવવા નહીં, ને છપાવડાવવા પણ નહીં, પોતે છાપવા નહીં, ને એ કોઈ છપાવતું હોય તો એની અંદર દાન આપવું નહીં, એમ કે છે, છપાવવા નહીં, અનુમોદના કરવી નહીં, એ બધું એમાં આવી જાય છે. આદિ કાર્ય પણ ઉપલક્ષણ થી જાણી લેવા, એ
એ પણ સાથે સાથે બધા એના ભેદ પ્રભેદો જાણી લેવા, અને એ પ્રમાણે સાક્ષાત અથવા પરંપરા વડે, એ પ્રમાણે સાક્ષાત અથવા પરંપરા વડે એક વિતરાગ ભાવને પોષણ કરે એવા શાસ્ત્ર જ અભ્યાસ કરવા યોગ્ય, સાક્ષાત અથવા પરંપરાથી. પણ એ શાસ્ત્ર લેવા કે જેમાં રાગ દ્વેષ મોહનો અભાવ થાય અને વિતરાગતા પ્રગટ થાય. બહુ સરસ એક પેરેગ્રાફમાં ઘણી વાતો એમણે સંકલન કરી લીધું છે. ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, એમાંથી લઈને કોઈ બીજું કરે, કોઈ પદ્ર છે, કોઈ ફલાણું કરે, કોઈ ઢીંકણું કરે, પુસ્તક હોય હોય ગદ્યાત્મક, એનું કોઈ પદ્યાત્મક કરી નાખે, શું નામ બીજું આપે, એમ બધી સાવધાની રાખવી. આ શાસ્ત્ર કોનું લખેલું છે, પુસ્તક કોનું લખેલું છે, કોના ઉપરથી લખેલું છે, કેમ કરતા લખ્યું છે, શું કરવા લખ્યું છે, એ બધું એને વિચાર કરવો. હવે વક્તાનું સ્વરૂપ પહેલા કે છે, કારણ કે વધારે જવાબદારી વાળું કામ એ છે. વક્તાનું સ્વરૂપમાં પાસે શ્રોતા એવું વિચારવા યોગ્ય નથી કે આપણે એનું શું કામ છે, આપણે ક્યાં વક્તા છીએ, તો કે એમ નથી. તું શ્રોતા છો તો તારે વક્તા સાથે સીધો સંબંધ છે, માટે તારે પણ વક્તાનું સ્વરૂપ જાણવું જરૂરી છે કે વક્તા જૈન ધર્મના શાસ્ત્રના વક્તા કેવા હોવા જોઈએ, એ તારે જાણવું જરૂરી છે. પ્રથમ તો જૈન શ્રદ્ધાનમાં દ્રઢ હોય, પ્રથમ તો જૈન શ્રદ્ધાનમાં દ્રઢ હોય. દેવ ગુરુ શાસ્ત્ર, જૈનના દેવ ગુરુ ને શાસ્ત્ર ધર્માત્માઓ એ બધામાં દ્રઢતા હોય ને, શું અથવા સમ્યક પ્રકારે રાગ દ્વેષ નો અભાવ કર્યો છે તેને જૈન કહેવામાં આવે છે, અને એ પરમ સત્ય છે એ વાત, અને એ પ્રકાર છે તે પરમ સત્ય છે એવું જેનું દ્રઢ શ્રદ્ધાન હોય. પ્રથમ તો જૈન શ્રદ્ધાનમાં દ્રઢ હોય, કારણ કે પોતે જ અશ્રદ્ધાળુ હોય તો અન્યને શ્રદ્ધાળુ કેવી રીતે કરે. આ તો વક્તા છે, જે પોતે શંકામાં ગળકા ખાતો હોય, જે વાત એને નિરૂપણ કરવી હોય એના નિરૂપણમાં એની શ્રદ્ધાનું બળ ન હોય, અથવા એને પણ ક્યાંક શંકા હોય, શું તો પછી એ નિરૂપણ કરવામાં એનો ફોર્સ ક્યાંથી આવશે, એનો રસ ક્યાંથી આવશે, જોર ક્યાંથી આવશે, શું સામાન્ય રીતે તો વક્તા સમ્યક દ્રષ્ટિ હોય, પણ કોઈ મુમુક્ષુઓને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનો યોગ હોય, શું અને એ યોગ અનુસાર એની યોગ્યતા જોઈને એને વક્તા તરીકે એ પોતે આજ્ઞા કરી હોય કે રજા આપી હોય કે તમારે સ્વાધ્યાય કરવો, બધા ભેગા થાય તો એમાં વાંચન કરવું, તો એના માટે દોષ નથી. એ પ્રશ્ન નીકળ્યો હતો ગુરુદેવશ્રીની ચર્ચામાં, સાહેબ આપણે ત્યાં દરેક મંડળોમાં વાંચન થાય છે, એમાં કઈ વાંચન કરનાર તો કઈ બધા સમય દ્રષ્ટિ હોય નહી અથવા લગભગ ન હોય, તો એનું શું કરવું. પછી સામાન્ય રીતે ગુરુદેવ કોઈ દિવસ વાત ન કરે એવી વાત એમણે કરેલી, કે આઈનો પરિચય હોય, પોતે શબ્દ એવી રીતે વાપરતા, મારો શબ્દ નહોતા વાપરતા, આઈનો પરિચય હોય અને આઈની બધી લાઈન બેઠી હોય, અને એ રીતે પછી ભેગા થઈને સત્સંગ સ્વાધ્યાય કરે, વાંચન કરે, તો વાંચન કરવામાં વાંધો નથી. એટલે એનો અર્થ શું થયો કે જ્ઞાની પુરુષનો એને પ્રત્યક્ષ યોગ થયો હોય, એ પ્રત્યક્ષ યોગ થયા પછી એની યોગ્યતા જોઈ હોય અને એમને એને એ રીતે જ્ઞાની પુરુષને એ બાબતમાં એમને નિષેધ ન કર્યો હોય. બધાને તો સીધી આજ્ઞા ન કરે, કોઈને સીધી આજ્ઞા કરે, પ્રસંગ પડે તો સીધી આજ્ઞા પણ કરે, અને પ્રસંગ ન પડે ને સીધી આજ્ઞા બધાને ન કરે, પણ સામાન્ય રીતે નિષેધ ન કર્યો હોય. નિષેધ કર્યો હોય એને તો બંધ થઈ જ જવું જોઈએ, એમ કે તમારું કામ નથી એટલે એને સ્વપ્ને વિચાર કરવો જોઈએ, નહીતર આજ્ઞા પ્રમાણે ચાલે છે એવું સમજવું, એનો વાંધો નથી. પણ જો જયારે પ્રશ્ન નીકળ્યો છે એટલે એ વાતનું થોડું વધારે સ્પષ્ટીકરણ કરીએ તો એ છે કે એવો યોગ હોય, સમ્યક દર્શન થયા પહેલા, જ્ઞાન પ્રાપ્તિ થયા પહેલા કોઈ મુમુક્ષુને એવો યોગ કે ઉદય હોય તો એને મુખ્યપણે સત્પુરુષની ભક્તિ કરવી, સત્પુરુષના વચન પ્રત્યે પ્રીતિ અને પ્રતીતિ થાય એ પ્રકારની પોતાના સ્વાધ્યાયની અંદર વિશેષ વાત કરવી અને લાવવી, એ વાત શ્રીમદજીએ કરેલી છે. એમના ગુણગ્રામ કરવા, શું એમના વચનો પ્રત્યે વધારે આકર્ષણ થાય એવું કરવું. ઉદયને યોગે 670 નંબરનો એક આંક છે. તથારૂપ આત્મજ્ઞાન થયા પહેલા ઉપદેશ કાર્ય કરવું પડતું હોય, એ ઉપદેશ જેવું દેખાવશે, ખરેખર ઉપદેશનો અધિકાર જ નથી પણ વક્તા છે, અથવા સ્વાધ્યાય બીજા સાંભળે છે અને આ કરાવે છે એવો યોગ છે. શું કેમ કે બધા તો કઈ એક સાથે બોલે નહીં, ચર્ચામાં તો વારા ફરતી બોલે, પણ વાંચનમાં તો એક જણ વાંચન કરે ને બીજા સાંભળે, તો એવું કાર્ય કરવું પડતું હોય. કરવું પડતું હોય એનો અર્થ શું કે કરવું નથી, પણ જે પરિચયમાં હોય એમ કે નહીં આપ અમને સમજાવો, અમારે સમજવું છે, અમારે સાંભળવું છે, એટલે કરવું પડતું હોય એમ લીધું. પોતાને આગ્રહ હોય એ વાત નથી, કેવો ભાષામાં એક એક શબ્દમાં કેવો મર્મ છે. તો વિચારવાન મુમુક્ષુ, જ્ઞાનીની વિચારવાન મુમુક્ષુ કેવા, વિચારવાન મુમુક્ષુ, વિચારવાન મુમુક્ષુ કોને કહેવા કે જેને આત્મહિતનો દ્રષ્ટિકોણ વર્તે છે તે વિચારવાન છે, એવા વિચારવાન મુમુક્ષુ. પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ કરવી. કેવા સત્પુરુષ છે કે પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત છે એવા સત્પુરુષની ભક્તિ, તે સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે. વિરોધ થાય એવું કદી કહે, કોઈ સત્પુરુષનો વિરોધ થાય એ વાત ન કરે, અવિરોધ ભાવના ઉત્પન્ન કરાવે. શું એવી એવા એવો લોકોને ઉપદેશે છે. જે પ્રકારે મત મતાંતરનો અભિનિવેશ ટળે, મંડન ખંડનમાં પડે નહીં મુમુક્ષુઓ, અને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની તેને આત્મવૃત્તિ થાય. શું કે આ સત્પુરુષોના વચન ગ્રહણ કરવાથી મારા આત્માનું હિત થશે એવી આત્મામાંથી વૃત્તિ ઉત્પન્ન થાય તેવું તેમ કરે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ જ છે. શું સર્વ કાર્યમાં મુમુક્ષુને તો કર્તવ્ય માત્ર આત્માર્થ છે એ સંભાવના, એવી ભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે, એવી ભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવા યોગ્ય છે. યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ, હજી નીચે લેશે 673 માં, જીવોને ઉપદેશક પણ વર્તતું હોય તે જીવે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનો લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત એટલે સાંભળવા આવતા હોય એવા જીવોને ઉપદેશ આપવો ઘટે છે. એ સંક્ષેપમાં 673 માં એટલી વાત લીધી છે. શું ત્રણ ઠેકાણે એવી વાતો પોતે સ્પષ્ટ કરી છે અને માર્ગદર્શન આપ્યું છે. વાંચનકારને પણ માર્ગદર્શન આપ્યું છે. પછી નાનીના વચનો લૌકિક આશયમાં ન ઉતારવા એ બધી વાત પણ એમણે કરી છે. શું કે છે કે દાખલા તરીકે નિર્વિકલ્પ દશા છે એ તો વિકલ્પાતીત દશા છે. હવે પોતાને વિકલ્પ નો અભાવ થતો ન હોય શું અને વિકલ્પ નો અભાવ થતો ન થઈ શકે એવી પોતાની યોગ્યતા એને દેખાતી હોય. વિકલ્પ 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 મટતો નથી એનો અભાવ કદાચ નહીં થતો હોય આ કાળમાં, અથવા કોને ખબર કેવી રીતે થતો હશે. આપણે તો આ ઘણું વાંચ્યું વિચાર્યું પણ નિર્વિકલ્પ થવાનું કાંઈ પરિસ્થિતિ જ દેખાતી નથી ને એને શંકા પડે. કોને ખબર નિર્વિકલ્પ એટલે શું હશે અને કેવી રીતે હશે અને આ કાળમાં થતું હોય કે નહીં થતું હોય કોને ખબર. તો એને શ્રદ્ધા નથી, જૈન તત્વ છે એ. નિર્વિકલ્પ દશા શુદ્ધોપયોગ એ જૈન તત્વ છે. એ વિષય કષાય ઉપર વિજય મેળવાય ત્યારે એ દશા ઉત્પન્ન થાય. આ તો એક દ્રષ્ટાંત આપું છું કેવી રીતે શંકા પડે. ઊંડે ઊંડે એને શ્રદ્ધા ન બેસે કેમ કે પોતે થઈ શકતો ન હોય શું. અને શાસ્ત્રમાં વાત આવે નિર્વિકલ્પ દશાને પણ એને એમાં ઊંડે ઊંડે પણ શંકા પડી હોય તો એને કેવી રીતે જોરથી થાપે, એને થાપે કેવી રીતે, એને બીજાને કેવી રીતે, એને પોતાને જ્યાં શ્રદ્ધા નથી વિશ્વાસ નથી એમ કેવી રીતે સ્થાપે. એવા બધા પ્રકારો ઊંડે ઊંડે હોય છે કે જે વાતમાં પોતે જ શંકાશીલ હોય, પોતે શંકાથી ગળકા ખાતો હોય એ વાતનું પ્રતિપાદન જોરથી એ કરી શકે જ નહીં. એનામાં એ જાતનું જોર એની વાણીમાં અને ભાવમાં આવી શકે નહીં. આવી કુદરતી સ્થિતિ હોય છે. એ શું સંભળાવે ને શું વાંચે એમ કે છે. એની શું ચર્ચા કરવી, એને સાંભળવાનો તો પ્રશ્ન રહેતો નથી, એનો તો પ્રશ્ન જ રહેતો નથી. હા, પાયાની વાત છે. એક એક સિદ્ધાંતમાં એની દ્રઢતા હોય. પ્રથમ તો જૈન શ્રદ્ધામાં દ્રઢ હોય. કારણ જો પોતે અશ્રદ્ધાળુ હોય તો અન્યને શ્રદ્ધાળુ કેવી રીતે કરે. શ્રોતા તો પોતાનાથી પણ હીન બુદ્ધિના ધારક છે. એ વધારે બુદ્ધિવાળા હોય તો સાંભળવા શું કરવા બે, એનાથી વધારે બુદ્ધિવાળા હોય તો એથી ઓછી બુદ્ધિવાળા છે ત્યારે તો સાંભળવા આવ્યા છે. તેમને કોઈ સમ્યક યુક્તિ વડે તે શ્રદ્ધાળુ કેવી રીતે કરે, એને શ્રદ્ધા કેવી રીતે, એને પોતાને શ્રદ્ધા નથી કોઈ બીજાને શ્રદ્ધાવાન કેવી રીતે કરશે. શું અથવા પોતાને સત્પુરુષની શ્રદ્ધા ન હોય તો બીજાને શ્રદ્ધાવાન કેવી રીતે કરશે? અને શ્રદ્ધાનો જ સર્વધર્મનું મૂળ છે. બધાનો પાયો તો શ્રદ્ધા છે. બળ ત્યાંથી આવવાનું છે. શ્રદ્ધા વગર બળ પુરસાદ થવાનો નથી. હોળી વિદ્યા અભ્યાસ કરવાથી જેને શાસ્ત્ર વાંચવા યોગ્ય બુદ્ધિ પ્રગટ થઈ હોય, કેવા વક્તા હોય કે વિદ્યા અભ્યાસથી અનેક પ્રકારના ગ્રંથો વાંચીને, વિદ્યા અભ્યાસ કરવાથી જેને શાસ્ત્ર વાંચવા યોગ્ય બુદ્ધિ પ્રગટ થઈ હોય, એટલે એટલો ઉઘાડો હોય, ગમે તે વાંચે એમ નહી, એને વાંચવા સંબંધીનો સમજાવવાનો ઉઘાડો હોય. કારણ કે એવી શક્તિ વિના તે વક્તાપણાનો અધિકારી કેમ થાય? એ પોતે જ સમજાવી શકતો ન હોય તો એ શું વક્તવ્ય કરશે? તો એને સમજાવવાની પણ શક્તિ હોવી જોઈએ, અને એ પ્રકારનો એનો અભ્યાસ પણ હોવો જોઈએ. વળી સમ્યક જ્ઞાન વડે સર્વ પ્રકારના વ્યવહાર નિશ્ચયાદિ રૂપ વ્યાખ્યાનનો અભિપ્રાય જે પીછાંતો હોય, અહીં તો અહીં તો સમ્યક દ્રષ્ટિ જ લીધા છે, મિથ્યા દ્રષ્ટિને લીધા નથી, પણ એ પ્રશ્ન આજના કાળમાં સંભવિત નહીં હોવાથી, અને સત્સંગ તો સર્વ મુમુક્ષુ એ કરવા યોગ્ય હોવાથી એનો શું યોગ્ય અયોગ્યતાનો વિચાર કરવામાં આવે તો કૃપાળુ ગુરુદેવે એ ખુલાસો એક વખત રાત્રિ ચર્ચામાં પ્રશ્ન નીકળ્યો ત્યારે આપેલો છે. બાકી તો સમ્યક જ્ઞાન વડે સર્વ પ્રકારના વ્યવહારના અને નિશ્ચયના જે બધા ભેદો છે શું એ રૂપ વ્યાખ્યાનનો અભિપ્રાય, અને એ બધા પાછળ અભિપ્રાય શું છે, આ કથન વ્યવહારમાં આવ્યું એની પાછળ વિતરાગતાનો અભિપ્રાય કેવી રીતે છે, આ નિશ્ચયના કથનમાં વિતરાગતાનો અભિપ્રાય કેવી રીતે છે, એમ જે પીછાંતો હોય એવું એને એનું નજર પહોંચતી હોય ત્યાં શું. કારણ કે જો એમ ન હોય તો કોઈ ઠેકાણે અન્ય પ્રયોજન પૂર્વક વ્યાખ્યાન હોય તેનું અન્ય પ્રયોજન પ્રગટ કરી વિપરીત પ્રવૃત્તિ કરાવે, કહેવા માંગે કાંઈક ને આ સમજે કાંઈક, આખી વાત ફરી જાય, તો એ તો એ વક્તાને યોગ્ય નથી. એટલે એની અમારી વિચક્ષણતા હોવી જોઈએ કે એક એક વાતનો એ સારી રીતે બરાબર સમજણ આપી શકે, એની ગૂઢતાને ઉકેલી શકે. ગૂઢ વચનો હોય તો એની ગૂઢતાને ઉકેલી શકે, સૂક્ષ્મ વિષયો એની સૂક્ષ્મતાને સમજી શકે અને એને એ સમજાવી પણ શકે, એ જાતનો પ્રકાર એનામાં હોય છે. નહીતર એ પ્રયોજન ફેર વાત થઈ જાય છે. વળી જેને જીનાગના ભંગ કરવાનો ઘણો ભય હોય, શું હું ભૂલ કરીશ તો આખું તત્વ ફરી જશે, રીત મિથ્યાતની સ્થિતિ ઊભી થશે, કરવું કરાવવું અનુમોદવું પરંપરા ચાલવી મોટો અપરાધ થશે, એટલે એને ઘણો ભંગ હોય, ભંગ કરવાનો ઘણો ભય હોય, જીનાગના ભંગ થાય એનો ઘણો ભય હોય. કારણ કે જો એવું ન હોય તો કોઈ અભિપ્રાય વિચારી સૂત્ર વિરુદ્ધ ઉપદેશ આપી જીવોનું બુરું કરે, આવી ભૂલ થવાની સંભાવના છે. શું સૂત્ર વિરુદ્ધ ઉપદેશ થઈ જાય? અહીંયા પ્રયોજન બીજું જે સૂત્રમાં હોય અને એ પોતે સમજે કઈક બીજું, શું ત્યાં એમ કહેવા જ માગતા ન હોય, ત્યાં આગળ પાછળ બીજી જ વાત હોય. આમાં થયું છે અષ્ટપાવરમાં અસંજણમ ન વંદેહી. માણિક ભાઈ એકવાર વિદ્વાનનો કાગળ લઈને આવ્યા, અસંજણમ ન વંદેહી, જો અષ્ટપાવરમાં સૂત્ર છે અને અસંયત સમ્યક દ્રષ્ટિને વંદન કરાય નહીં, જો આમાં ચોખ્ખું લીખ્યું છે અને તમે બધા તો વંદન કરો છો. શું દિગંબર વિદ્વાનનો કાગળ લઈને આવ્યા, મને તો કઈ યાદ નહીં, કે અષ્ટપાવડ નું સૂત્ર છે. કીધું પૂછાવો ભાઈ આ કયા શાસ્ત્ર નું સૂત્ર છે. એટલે એને રેફરન્સ મૂક્યો કે અષ્ટપાવડ માં ફલાણા કે ફલાણા પાવડ ની ફલાણી ગાથા છે. કાઢ્યું શાસ્ત્ર, પરિવાર પત્ર લઈને આવ્યા, શાસ્ત્ર કાઢ્યું, આગળ પાછળ વાંચ્યું. ભાઈ આ તો દ્રવ્યલિંગી ની વાત કરી છે. વસ્ત્રધારી સાધુ હોય, દ્રવ્યલિંગી હોય, ભાવલિંગી ન હોય, એને અસંજણ માયા કયા છે. શું એ પહેલા આગળ સમ્યક દ્રષ્ટિને વંદન કરવાની વાત તો આવી ગઈ છે. ઈજ પછી ઈજ પાવડમાં. એટલે એ પોતાની વાતને પોતે વિરુદ્ધ કરીને કુનકુંડાચાર્ય કાપે છે એમ તો વિચારવા યોગ્ય નથી. પણ અહીંયા સાધુનું પ્રકરણ ચાલે છે. અને જે સાધુ અસંયમી છે, ભાવલિંગી હોય તે અસંયમી હોય નહીં, દ્રવ્યલિંગી હોય અથવા લંગ લિંગ વિકૃત કર્યું હોય, વસ્ત્રધારી આદિ હોય, એને બધાને અસંયમી ગણવામાં આવ્યા છે, એનું એ વંદન કરવા યોગ્ય નથી એમ વાત અહીં તો ચાલી છે. કાંઈ નું કાંઈ ક્યાં લગાડો તમે, એવું બધું થઈ જાય છે. એ વાત તો આપણા મુમુક્ષુ સમાજમાં પણ બહુ ચાલીતી વચ્ચે સમય દ્રષ્ટિને વંદન નહીં કરવાની બાબતમાં આધાર માગ્યો હતો આપણે, ને આ મારા આધાર આવ્યો હતો એ આધાર પણ બરાબર નથી, એ સ્પષ્ટ થઈ ગયું. કારણ કે એ જ અધિકારમાંથી ગાથા નીકળી સમય દ્રષ્ટિને વંદન. વંદનની અગ્યદી શબ્દ વાપરો છે ત્યાં તો અર્ઘ્ય તે સમ્યક દ્રષ્ટિને અર્ઘ કરી શકાય છે એ કુનકુંડાચાર્ય થાય પૂછે એ જ અધિકારમાં. શું અને બાકી તો ઘણા શાસ્ત્રોમાં છે, આપણે આખું એના ઉપરથી તો દંશણ મૂલો ધમ્મો એ પુસ્તક બનાવ્યું અને 55 આગમનો આધાર લીધો છે બધા મુનિઓને આચાર્યોનો, સમ્યક દ્રષ્ટિઓનો નહીં. કેમકે સમ્યક દ્રષ્ટિને વંદન કરવાનું સમ્યક દ્રષ્ટિ કહે તો એ તો કેટલું કહે, એ નહીં આચાર્યો કહે છે, મુનિઓ કહે છે. અનેક શાસ્ત્રોમાંથી લગભગ 250 જેટલા આધાર આપણે કાઢ્યા છે. એ આ અપસિદ્ધાંત ન ફેલાઈ જાય એટલા માટે સમ્યક દર્શનની પૂજા થાય છે, પ્રસિદ્ધપણે થાય છે. સમ્યક દર્શનની પૂજા તો પ્રસિદ્ધપણે તો સમ્યક દર્શનની પૂજા કરાય, અને સમ્યક દર્શનનો ધણી હોય એની પૂજા ન કરાય એ વાત ન્યાય સંગત નથી. સીધી વાત છે, એવું છે. એ ધર્મ છે ને, આ ધર્મી છે. ધર્મની પૂજા કરો, ધર્મીને પૂજાની પૂજા નહીં કરતા, કઈ વાતમાં ઠેકાણું નથી. ન ધર્મો ધાર્મિક કઈ વિના, એ વાત છે. વિશેષ લઈશ સ્વાધ્યાય હોલ નિર્માણ કરવા માટે જે પ્લાન આપણે સંભવિત છે એ પ્લાન આજે બોર્ડ ઉપર લગાવવામાં આવ્યો છે. આપણા આર્કિટેક્ટે પ્લાન બનાવડાવ્યો છે અને એ પ્લાન આજે બોર્ડ ઉપર મૂકવામાં આવ્યો છે. તે વિશે જેને જાણકારી કે કરવાની હોય કે કોઈએ સલાહ સૂચન દેવું હોય તો તેમણે એક અઠવાડિયા સુધીમાં શ્રી યોગેશભાઈ દેસાઈનો સંપર્ક કરી લેવો. એ આપણા આ વિષયના મુખ્ય કાર્યકર્તા છે. એમને સલાહ સૂચના આપવી હોય કે એને વિશે કોઈ ચર્ચા કે જાણકારી કરવી હોય તો યોગેશભાઈને મળી લેજો. આપણે આપના આજે મૂકીએ છીએ બોર્ડ ઉપર.